કાર્યને સફળતા ઈચ્છી હોય ને તો સૌથી પહેલા એને પ્રશિક્ષણ મળે, અને પ્રશિક્ષણને તપ કહેવાય. નાના બાળક હોય એને આપણે બ્રહ્મચારી કહીએ, અને એ એક બટુક તરીકે ગુરુકુલમાં જાય અને ત્યાં તપ કરે વિદ્યા પ્રાપ્ત કરવા. એમ અહીંયા આગળ પણ મેનામાં પોતાની પુત્રી ઉમાને આ પ્રમાણે એટલી સરસ દાખલા આપીને સમજાવી રહ્યા છે કે જો ઘરનો ભાર ઉઠાવવો હોય તો શેષની માફક ઉઠાવવો, પણ બધી જવાબદારીઓ આવે, ઘરના દરેક નાના મોટા કામ ભૂલાય નહીં, અને જેમ શેષનાગ પોતાની ક્ષમતા પ્રમાણે આખી પૃથ્વીનો ભાર ઉઠાવે છે, તારી ક્ષમતા પ્રમાણે તારે પણ તારા પરિવારનો ભાર તારે માથે આવશે ઘરનો. એક એક દાખલો આપીને બતાવે છે. ઘરને વિષ્ણુની માફક પાલવજે, કોઈ વેરવાતરો ના કરીશ, બધાને સરખી રીતે, અને જે કઈ સર્જન થાય બનાવવું એ બધું જ બ્રહ્માની માફક એક વ્યવસ્થિત હોવું. તુલસીદાસજી અયોધ્યા કાંડના અંતની અંદર બહુ સરસ વાત કરી છે, મુખિયા મુખ સો ચાહીએ ખાન પાન કહુ એક, પાલઈ પોસઈ સકલ અંગ તુલસી સહિત. બસ એ વિવેક અહીંયા આગળી મહિનામાં પાર્વતીજીને બતાવી રહ્યા છે કે કામ એક જ જણે મોડાને એકલાને જ કામ કરવાનું, ખાટું તીખું ગરમ આ બધું સહન કરીને પણ એનો જાતે સ્વીકાર કરી આખા શરીરના જે જે અંગોને જે જે રસ જોઈતા હોય પોષણ, એ પોષણ ત્યાં પહોંચાડવાનું એ મુખ્ય માણસની ફરજ છે. અને દરેકને વિવેકથી જેને જે અપાતું હોય તે જ, બીજું નહીં. ભગવાને ગીતામાં કહ્યું, સુની જાય સ્વભા કે પંડિતા સમદર્શિના, ગાયને કૂતરાને ચાંડાલને બધાને એક સરખા માનવાના. એટલે શું, કૂતરા કે ગાય આગળ થારી ધરી દેવાની, અને માણસ અગાડી તળનો ઢોકલો મેળવી દેવાનો? વિવેક તુલસી સહિત વિવેક, જે જેને જે જોયું એ પ્રમાણે એને પહોંચાડવાનું. અહિયાં ચાર દાખલા આપ્યા મા મેનાએ દીકરીને, જો આવી રીતે તૈયાર થવાય તપથી જ, અને બધા જ તપ છે, જે કોઈ ઘરમાં કાર્ય કરીએ બધું જ તપ સમજીને જ કરવાનું, અને કરીએ તો હરી હરી કરીને, હાય હાય કરીને નહીં, હૈયું બાળીને નહીં, જે કઈ કરીએ પ્રેમ ક્યાં તો મારે સેવા છે, મારે કરવાનું છે, અને શરીરથી કામ લઈશું તો સુખી થઈ સાજા રહીશું, નહીતર કઈક ને કઈક બેસી જશે, ક્યાંક કમરે બેસી જશે, ક્યાંક ડોકમાં બેસી જશે, ક્યાંક પગમાં બેસી, શું કરશું? એટલે એ તપ આજે કાર્ય છે ને, તપ છે, અને એનાથી સાજા રહેવા છે એમ કહી દીધું. અને આવો બોજો તારે માથે આવશે એક દિવસ, અને એના માટે કહ્યું તપ આધાર સબ સૃષ્ટિ ભવાન, જો પુરુષાર્થને આધાર જ આખું જગત છે, જો પુરુષાર્થ ના કરે બધા આળસુ થઈ જાય, રોગી થઈ જાય, માંદા પડે, અને સાજા રહેવું હોય તો કંઈક ને કંઈક કરતા રહેજો, કંઈક ને કંઈક ઉપાસના. ગૃહ કાર્ય એ પણ એક ઉપાસના છે, એનાથી ક્યારે થાકશો કંટાળશો નહીં, ત્યાં ચાર દિવાલમાં જ માથા ઘૂંટવાના રોજ ને રોજ, અમારે કઈ બહાર જ નહીં નીકળવાનું, થાય ક્યારેક ક્યારેક. તો તપ આધાર સમ સૃષ્ટિ, આખી સૃષ્ટિ જગત છે આખું, એ કઈક ને કઈક પુરુષાર્થ તપ કરીને જ એ બધા જીવી રહ્યા છે. બધાને આધાર છે તપ. એટલે કોઈ પણ પ્રવૃત્તિને પણ નકામી ના કરશો, સદ પ્રવૃત્તિ કરવી. એના માટે કહ્યું કે કરાઈ જાય તપ અસ જીવે જાય. આમ વિચારીને બેટા તપ કર, તપ કરવા માટે જવાનું છે. અને ત્યાં અગાડી સીધો જ બાપના ઘરની માફકનો લાડવો ખાઈ જવાનું મળવાનું નથી. અને જો કઈક આગુ પાછું ભૂલ થઈ તો ઉપરથી આ જીભ વડે આવી જ સમજીએ. એક પેલી ઈંટ આવે ને એમ આવે, પાછું અંદર વાગે બહાર નહીં. તો કરે જાય તપો અસજીએ જાની, અને હેરાન ન થવું પડે એટલા માટે હવે જઈને તપ કર. જો તપ કરીશ, પ્રશિક્ષણ મેળવીશ, તો કઈક તારા જીવનમાં સુખી થઈશ. સુની અસ સુનત બચન વિસમિત મહતારી. થોડુંક મનમાં ક્ષોભ તો થાય છે આ બધી વાતો, પણ આ કહ્યું કોને ખબર છે? પેલા બ્રહ્મચારીએ સ્વપ્નમાં કહ્યું છે, કરઈ જાય તપ અસજી જાય. આ બધું કહીને આ બધું તપ કર એમ બધું જ પેલા બ્રાહ્મણે બ્રહ્મચારીએ કહ્યું. અને આ બધું સાંભળીને માં ઉમાને વિસ્મય થયો. અરે આ બધું વિસ્મિત, આ બધું સાંભળ્યું, આ બધું વાત. દીકરી તો નાની છે અને તપની વાત કરે છે, અને બ્રહ્મચારીએ બ્રાહ્મણે પણ તપ કરવાનું કહ્યું. આશ્ચર્ય થયું. અને પાછું એમાં દીકરી માની ગઈ, સારું હું તપ કરીશ, હું આમ નહીં કરું એમ નહીં, મારે તો આવું જ જોઈશ. જે કઈ હશે એની અંદર હું સમાઈ જઈશ, જેમ દૂધમાં સાકર ભળે તેમ, જે જ પ્રમાણેની જરૂર હશે પ્રમાણે હું સમાઈ જઈશ. આ બધી વાતો સાંભળીને એમ થયું કે દીકરી આટલી નાની છે અને આટલું બધું સમજણ, આટલી બધી સમજણ છે એની પાસે. એટલે એને આશ્ચર્ય થયું માં ઉમાને. અને સંપન્ન પછી આ બધી વાતો દીકરી પાસેથી સાંભળી, જઈને પતિને કહ્યું હિમાલયને, વચન સુનાઈ સુનાય ગિરી અહંકાર બોલાવ્યા. અરે આમાં આવો જો હોય એ હિમાલય, આમાં એમ નથી કહ્યું. હા ગિરી અહંકારી એમને બોલાવ્યા, જુઓ આપણી દીકરી શું કે છે. એને સ્વપ્નની બધી વાતો કરી, મને સ્વપ્ન આવ્યું ને સ્વપ્નની અંદર મને આ પ્રમાણેનો આદેશ મળ્યો છે તપ કરવાનો. જો એ તપ કેવી રીતે કરવું, આખા સમાજની પેઢીઓની પરંપરાને ગૌરી વ્રત આપ્યું. ઉમાએ કેટલા તપ આવે છે? શંકર પાર્વતી વ્રત, પછી ગૌરી વ્રત, જયા પાર્વતી વ્રત, આ બધા વ્રત આપ્યા ઉમાએ, પાર્વતી આપ્યા. અને એ આજ સુધી આપણી સંસ્કૃતિના એ સંસ્કાર ચાલ્યા આવે છે કે ભાઈ તપ કરો, ઉપવાસ કરો. કદાચ ગૃહસ્થાશ્રમમાં કોઈક વાર ઉપવાસ આવી જાય તો, ઉપવાસનો વારો આવી જાય તો, જેમ રંતિદેવ રાજા હતો છતાંય 16-16 દિવસના ઉપવાસ કરવા પડ્યા હતા. ક્યારેક પરિસ્થિતિ આવે તો એવા બધા વ્રતોને પણ મૂક્યા સંસ્કારિત, એને પ્રશિક્ષિત કરવા માટે કે ક્યારેક ન મળે ત્યારે ભૂખ્યા રહેતા પણ આવડવું છે. આ બધા તપ છે. અને એ રીતે પોતાના સંતાનોને તૈયાર કરે કે ક્યારે દુઃખી ન થાય. આ ભાવથી બધી જ વાતો જે કઈ પાર્વતીએ પેલા બ્રાહ્મણ પાસેથી સાંભળી, સ્વપ્નની વાતો એ બધી માં મેનાને કહી, અને મેનાએ પણ દીકરીના શુભલક્ષણના સંસ્કાર અને માતા પિતાનું વાત્સલ્ય જુઓ તો ખરા કેવું કેટલું સરસ વાત કરે છે, અને આવા સંસ્કાર આટલી નાની ઉંમરે અને તપ કરવાની વાત કરે છે. એટલે બંને જણા સંમત થાય, માતા પિતા અને દીકરી જે કઈ કરવાનું છે એના માટે અવસર લઈને બેસી, એટલે બધી વાત છે. અને ક્યાંક ઉમંગ હોય, પરણવાનો ઉમંગ હોય ઘણાને, આ જ બેન્ડ જોઈશે, આ હોટલ જ જોઈશે, અહીંયા જ રાખવાનું બીજે નહીં. એટલે ઘરની અંદર બેસીને પોતાની ચર્ચાઓ થાય. પણ હવે જમાનો બદલાયો છે, ક્યાં આટલો દાયજો માગે તો કે નથી કરવું, જા જાગૃતિ લાવવી પડે. સમાજને હવે પોસાતું નથી. સમૂહ લગ્નો કેમ છે? સમય બચે, શક્તિ બચે અને સાધન પૈસો બચે. અને સમાજ એકઠો થાય તો સૌને ખબર પડે, એટલે એ સમૂહ લગ્નની પદ્ધતિ પણ સમાજના ની ઉન્નતિ, સમાજ સુધારાની એક પદ્ધતિ, નવી પદ્ધતિ છે. અને એટલે આ બધા સુધારાની અંદર પણ અહીંયા ગાડી માં ઉમા અને પાર્વતી અને પતિ પિતા હિમાલય બધાએ આ બધાનો સાથે બેસીને પરસ્પર ચર્ચા અને વિચારણા કરી લીધી.